તારીખ 22/1/1990 સ્વરૂપ નિશ્ચય વિશે આત્મધર્મ શતાબ્દી અંકમાંથી તથા કૃપાળુદેવના 751 પત્રમાંથી સ્પષ્ટીકરણ સળંગ પ્રવચન નંબર 8.
સ્વરૂપનું ભાવભાષણ કરે તો ભાવભાષણ દ્વારા ચૈતન્યનો એટલે નિજ સ્વરૂપનો અનુભવ થાય છે. અંતરમાં નિજાત્મ સ્વરૂપનું ભાવભાષણ એ કારણ છે અને પોતાના સ્વરૂપનો અનુભવ એ કારણ છે, કાર્ય છે. એમ અહીંયા કાર્યકારણની સિદ્ધિ વાત ગુરુદેવશ્રીના વચનોમાં આવેલી છે. એ ભાવભાષણ સંબંધી ગુરુદેવશ્રીનું વિસ્તારથી પ્રવચન છે જે આ વખતના આત્મધર્મના વિશેષાંકમાં આવેલું છે. શાસ્ત્રમાં સમયસારજીમાં એ વિષય 144 ગાથામાં છે કે પ્રથમ તો શ્રુતજ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો અને ત્યાર પછી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પર્યાયોને બુદ્ધિઓને અંતરમાં વાળીને નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે. તો નિર્ણયનો વિષય શ્રુતજ્ઞાન દ્વારા કરવાનો જ્યાં વાત ચાલી છે એના ઉપરના પ્રવચન કરતા ગુરુદેવશ્રી જરા વિશેષ વાતને ખોલે છે. અહીંયા આ પ્રવચનનું ટાઇટલ એટલે મથાળું પણ સમ્યક દર્શનની વિધિ એવું મથાળું બાંધેલું છે આ પ્રવચન. આ પ્રવચન સમ્યક દર્શન અને સ્વાનુભૂતિની વિધિ અને પુરુષાર્થ એટલું મથાળું બાંધેલું છે. કૌંસમાં ફૂટનોટ આપી છે પ્રવચન લખતા પહેલા કે નિજ કલ્યાણ માટે પ્રયત્ન કરનારા જિજ્ઞાસુઓને સમ્યક દર્શન અને સ્વાનુભૂતિનું સ્વરૂપ પ્રાપ્ત કરવાની સાચી વિધિ અને તે માટેનો સમ્યક પુરુષાર્થ કેવો હોય એ સમજવાની ભાવના સહેજે હોય છે. તે વિષયોનું તલસ્પર્શી સુંદર નિરૂપણ પૂજ્ય ગુરુદેવે સમયસારની 144 ગાથા ઉપર વિક્રમ સંવંત 2000માં આપેલા પ્રવચનોમાં કર્યું છે. મુમુક્ષુઓને તેના અધ્યયનથી સમ્યક દર્શન અને સ્વાનુભૂતિની વિધિ અને પુરુષાર્થ સંબંધી માર્ગદર્શન મળે એ હેતુથી તે પ્રવચન અત્રે આપવામાં આવ્યું છે. પ્રત્યક્ષ પૂજ્ય બહેનશ્રી સાથે, કેમ કે 2000ની સાલમાં પ્રવચન થયું ત્યારે તો કોઈ લખનાર નહોતા એટલે એ વાત સ્પષ્ટ થઈ હતી કે આ પ્રવચન પણ પૂજ્ય બહેનશ્રીનું જીલેલું છે અને એમનું લખેલું છે એટલે કોઈ ભાવફેર થવાનો પણ પ્રશ્ન નથી. હે, હા, એટલે ભાવફેર ન થાય. આટલા પૂર્વગ્રહ સહિત હવે સમજવાનું છે. વાંચવાનું કારણ એ છે કે આ સમજવું છે તો આનું બેકગ્રાઉન્ડ એની પાછળ પહેલાં સમજી લેવાની જરૂર છે અને પછી એને વિચારીએ આપણે કે આપણો જે ચાલતો વિષય છે ભાવભાષણનો એને કેટલા ઊંડાણથી ગુરુદેવશ્રી અહીંયા પ્રવચનની અંદર આજથી 45 વર્ષ પહેલાં એ વિષય ચાલી ગયો છે. કેમ કે કોઈ એમ કહે છે કે આ તો નવી વાત લાગે છે, નવી વાત લાગે છે, પણ નવી નથી. આ 45 વર્ષ પહેલા ચાલી ગયેલી છે. નવી લાગે છે એ તો પોતાનું ધ્યાન નથી ગયું એટલે નવી લાગે છે. અને ઘણાને પૂછીએ છીએ કે આ પ્રવચન વાંચી ગયા તો કે આ આખો અંક વાંચી ગયા છે, તો આના ઉપર તો એ તો કોઈ પાછું જાણે નવું લાગે એવું લાગે છે. પ્રથમ શ્રુત જ્ઞાનનું અવલંબન કરવાનું કહીને આચાર્યદેવ તેમાં ઘણું સમાયું છે. સાચા દેવગુરુ શાસ્ત્ર અને ખોટા દેવગુરુ શાસ્ત્રને ઓળખીને તેનો નિર્ણય કરવો કે આ સાચા છે અને આ ખોટા છે, આ પૂર્વ ભૂમિકા છે. બધી મૂળ વિષય ત્યાર પછી આવે છે પણ આ પૂર્વ ભૂમિકા છે. એ કહેતા કહેતા વસ્તુનું સ્વરૂપ બતાવનાર દેવ પણ આ સાચા છે, ગુરુ પણ આ સાચા છે, શાસ્ત્ર પણ આ સાચા છે તેમ ઓળખાણ કરીને દેવગુરુ શાસ્ત્રે કહેલું જે આત્માનું સ્વરૂપ તેનો વિચાર કરીને ઉતાવળે તેનો વિચાર કરીને પોતા વડે વિચાર કરીને પણ પોતા વડે એમ લીધું પોતા વડે શ્રુત જ્ઞાનના અવલંબન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. તે નિશ્ચય એવો અપૂર્વ કરવો કે જે નિશ્ચયના ફળમાં આત્માનો અનુભવ થાય. શું અને અનંતવાર નિશ્ચય કરી ગયા છીએ જ્ઞાનની રાગની પ્રધાનતામાં એ પ્રકારને તે નિશ્ચય એવો અપૂર્વ નિશ્ચય કરવો, પૂર્વાનુપૂર્વ નહીં અપૂર્વ નિશ્ચય કરવો કે જે નિશ્ચયના ફળમાં આત્માનો અનુભવ થાય અને કેવળ જ્ઞાન થાય, કેવળ દર્શન થાય, આનંદ ગુણો પ્રગટે. બધી લાઈન લઈ લીધી. આગમ દ્વારા સદગુરુ દ્વારા નિશ્ચય કરવો તે નિર્ણયમાં રાગનો અંશે અભાવ થઈને નિર્ણય થાય છે. શું કહ્યું? આ એક મહત્વનો મુદ્દો છે. સામાન્ય રીતે આપણી સમજણમાં એવું છે કે સમ્યક દર્શનના કાળમાં રાગનો અભાવ થાય, પણ સમ્યક દર્શન પહેલા કેવી રીતે રાગનો અભાવ થાય? ત્યારે અહીંયા એમ કહે છે કે જે નિશ્ચયના ફળમાં સમ્યક દર્શન થાય, જે નિર્ણયના ફળમાં સમ્યક દર્શન થાય એ એક એવો અપૂર્વ નિર્ણય છે. તો અપૂર્વ નિર્ણય છે એની વિશેષતા કઈ છે કે અપૂર્વ કહી દીધું એટલે કેમ અપૂર્વ સમજાય કે આ અપૂર્વ છે કે પૂર્વનું પૂર્વ છે? તો એક વિશેષ વાત કરી છે એ આ કરી છે કે તે નિર્ણયમાં રાગનો અંશે અભાવ થઈને નિર્ણય થાય છે, પરંતુ નિર્ણય વખતે બુદ્ધિપૂર્વકના સર્વ વિકલ્પો છૂટી જતા નથી. નિર્ણય તો બુદ્ધિપૂર્વકના વિકલ્પોના કાળમાં જ થાય છે. બુદ્ધિપૂર્વકના વિકલ્પમાં બુદ્ધિપૂર્વકનો રાગ છે, રાગ હોવા છતાં રાગનો અંશે અભાવ કયો? તો એ વાત સમજવી જોઈએ, વિચારવી જોઈએ કે એ કેવી રીતે. આ મુદ્દો છે અહીંયા. જ્યારે પોતે ને પોતે એમ કહે છે પ્રવચનમાં ગુરુદેવશ્રી કે નિર્ણય વખતે બુદ્ધિપૂર્વકના સર્વ વિકલ્પો છૂટી જતા નથી, સ્વરૂપમાં જામી જતો નથી. આ નિર્ણય પેલો નિર્વિકલ્પ દશામાં થાય છે એ વાત નથી કરતા, પણ નિર્ણય કરે છે તે વખતે પણ આત્માથી આત્માનો નિર્ણય કરે છે, રાગથી આત્માનો નિર્ણય નથી કરતા. અથવા તો વિચારની ભૂમિકા મને વિચારીએ, આપણે તો હવે વિચારીએ એ વિષય ઉપર કે વિચારની ભૂમિકામાં રાગ અને જ્ઞાનનું મિશ્રપણું એક સાથે છે. વિચાર વિકલ્પની ભૂમિકામાં જ્ઞાનની પણ પ્રવૃત્તિ છે અને રાગની પણ પ્રવૃત્તિ છે. બંને ગુણની પર્યાયો સર્વકાળે પરિણમતી હોય છે, એમાં નિર્ણયના કાળમાં પણ એનું પરિણમન તો ચાલુ જ હોય છે. પરિણમન કોઈ કાળે ન હોવાનો તો પ્રશ્ન નથી, પણ આ વિચારની ભૂમિકા છે. તો અનંતકાળથી નિર્ણય જીવ એવી રીતે કરે છે કે રાગની પ્રધાનતામાં ઊભેલો છે, રાગની મુખ્યતામાં ઊભેલો છે અને રાગના આધારે જ એનું જ્ઞાન પ્રણમી રહ્યું છે. એવી પરિસ્થિતિમાં જ્યાં સુધી નિર્ણય થાય છે ત્યાં સુધી તે નિર્ણય આત્માથી આત્માનો નિર્ણય નથી, પણ રાગથી આત્માનો નિર્ણય કરવા જાય છે. એટલે એ નિર્ણય પૂર્વાનુપૂર્વ છે. એ નિર્ણયથી કદી પણ એને સ્વાનુભવ થાય એવો પ્રકારનો એ નિર્ણય નથી. નિર્ણયનો પ્રકારાંતર શું છે એટલું વિચારીએ છીએ આપણે. જ્યારે જ્ઞાનની રાગ હોવા છતાં પણ, રાગ હોવા છતાં પણ, વિકલ્પ હોવા છતાં પણ એને એની ગૌણતા થાય, એની મુખ્યતા છૂટે અને એનો આધાર છૂટે અને જ્ઞાન લક્ષણના આધારે તે જ જ્ઞાન નિર્ણય કરે. જે જ્ઞાન પર્યાયમાં લક્ષણ સ્વરૂપે છે તે જ જ્ઞાનની પર્યાય, ત્યાર પછીની બીજી જ્ઞાનની પર્યાય નહીં, આટલી શરત છે. તે જ જ્ઞાનની પર્યાય પોતે પોતા બાજુ સન્મુખ થઈને, કારણ કે એને સન્મુખ થયા વગર તો એનો આધાર આવે નહીં. જેના જે લક્ષણથી નિર્ણય કરવો છે એ પોતે જ પર્યાય પોતે છે ને, લક્ષણ પણ પોતામાં છે, તો એને પોતાની સન્મુખ થયા વગર એ પ્રધાનતા આવ્યા વિના, એનો આધાર થયા વિના એનો એને નિર્ણય નથી થતો. ત્યારે એ જ્ઞાનનો, જ્ઞાન સ્વભાવનો, જ્ઞાનના આધારે કરેલો, જ્ઞાને કરેલો નિર્ણય જ્ઞાનનો છે. જ્ઞાને જ્ઞાનનો, જ્ઞાનના આધારે જ્ઞાનમાં નિર્ણય કર્યો છે. એ પ્રકાર હોવાથી ગુરુદેવ શ્રી શબ્દ બદલી નાખે છે કે અહીંયા આત્માથી આત્માનો નિર્ણય કરે છે. જ્ઞાનની જગ્યાએ આત્મા લઈ લીધું હવે, કેમ કે જ્ઞાન તે આત્મા છે. જ્ઞાન તે આત્મા છે એટલું જ નહીં પણ સ્વપણું એમાં છે, હું પોતે છું એ વાત છે, માટે આત્મા લીધો. અત્યાર સુધી રાગમાં હું હતો, હું પણ કયો, અસ્તિત્વ ગ્રહણ કયો, મુખ્યતા કહો, પ્રધાનતા કયો, આધાર કયો, આ બધા ભાવ એક સાથે છે એને સંદર્ભ. અને એ બધા ભાવ આ બાજુ આવ્યા જ્ઞાનમાં, કે જ્ઞાનમાં હું પણ, જ્ઞાનનો આધાર, જ્ઞાનની પ્રધાનતા, જ્ઞાનની મુખ્યતા, એટલે આત્મા. તો એ બધાનો સરવાળો શું, કે એ બધાનો સરવાળો આત્મા. એટલે શબ્દ ફેરવી નાખે છે, કુદરતી ફરી જાય છે. એ તો ફેરવી નાખે છે એટલે એ તો પોતાના ભાવમાં જે છે એ ચીજ આવી જાય છે. એટલે એમ કહે છે કે તે વખતે પણ આત્માથી આત્માનો નિર્ણય કરે છે, મન અને રાગની ગૌણતા કરે છે. એવું સ્પષ્ટીકરણ છે બધું. મન અને રાગની ગૌણતા કરે છે, આત્માને અધિક કરે છે અને રાગને ગૌણ કરે છે. એટલે કે અંશે રાગથી છૂટીને, એનો અર્થ કરે છે હવે, આત્માને અધિક કરે છે અને રાગને ગૌણ કરે છે. એટલે કે એનો અર્થ આ છે કે અંશે રાગથી છૂટીને, અંશે રાગનો અભાવ કરીને. માતાજી એ 2000 ની સાલમાં પકડેલી ચીજ છે પ્રવચનમાંથી. નિર્ણયનો વિષય આટલો ખુલ્યો છે, શું ભાવભાષણનો વિષય છે. આત્માથી આત્માનો નિર્ણય કરે છે, પણ જ્યારે સ્વરૂપમાં જામી જાય છે ત્યારે બુદ્ધિપૂર્વકના વિકલ્પો છૂટી જાય છે, બુદ્ધિપૂર્વક મનનું નિમિત્ત પણ છૂટી જાય છે અને ચિદરૂપમાં, ચિદાનંદમાં ઉપયોગ લીન હોય છે, લીન થાય છે. અને ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ત્યારે એને સમયસાર અને પ્રક્ષાંતિક્રાંત કહેવામાં આવે છે. એ વિષય પછી ચાલે છે. જે આગમ આત્માનું જ્ઞાન લક્ષણ ન બતાવે પળ વિકાર લક્ષણ બતાવે, પરાધીન લક્ષણ બતાવે, તે આગમ ખોટા છે. શું કહે છે હવે પોતે? કે જે આગમ આત્માનું જ્ઞાન લક્ષણ ન બતાવે, આગમ હોય કે પછી આગમના રચનારા હોય, એ બધા ખોટા થઈ ગયા ને એ તો સામે, અથવા પંડિત હોય તો પંડિત પણ ભૂલ કરે છે કે જે આત્માને જ્ઞાન લક્ષણથી ઓળખાવતા નથી, બતાવતા નથી. નિમિત્ત કાર્ય કરી દેતું હોય તો નિમિત્ત નિમિત્ત રૂપે પણ ન રહ્યું, પણ ઉપાદાન થઈ ગયું. એ તો નિમિત્ત ઉપાદાનની ચર્ચા કરી છે. હવે આગળ થોડીક વાત ફરીને ગુરુદેવશ્રીની પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ પ્રમાણે ફરીને પણ જ્યારે એ પુનરાવર્તન કરે છે ત્યારે પણ પાછી એ વાત લીએ છે. આચાર્યદેવ કહે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનનું અવલંબન લેવું, શ્રવણ કરવું, મનન કરવું, સત્સમાગમ કરવો, આ બધું છે, પૂર્વ ભૂમિકા છે, પાત્રતા છે. એ તો આ બોલમાં પણ 182માં વાત ચાલે છે. આગમના આધારથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરવો. જીવોને રુચિ નથી, જો રુચિ થાય તો પુરુષાર્થ કર્યા વિના રહે નહીં. અરે ભાઈ, આત્માની રુચિ કર, મરણ ટાણે કોણ શરણ થશે? એમ કરીને થોડું પ્રવચનનો વિસ્તાર છે. અને આગળ પાછી એક વાત એકવાર ફરીને એ વાતને લંબાવી છે. અમારે બધું પુસ્તકમાં સાઇન કર્યું એટલે ગોતવું ન પડે, લીટી કરી નાખ્યું એને. તો એમ અહીંયા શું છે, કારણકાર્યનો વિષય ચાલ્યો છે. કારણકાર્યનો વિષય છે કે સમ્યક દર્શન અને સ્વાનુભવનું કારણ શું, તો કે સ્વરૂપનું ભાવભાષણ અથવા યથાર્થ નિર્ણય, તે સમ્યક દર્શનનું કારણ છે. કારણકાર્યનો ન્યાય છે. બે જગ્યાએ આવે છે, એમાં જરા ગોતવું પડે છે. ભાઈ પૂછે છે આ વિષયનો આશય શું છે. આશય છે કે જે આવો અપૂર્ણ નિર્ણય થાય છે, જેમાં અંશે રાગનો અભાવ ગુરુદેવ કહે છે, રાગથી છૂટીને કહે છે, એમાં જ્ઞાન પોતે સ્વયં પોતાના લક્ષણથી પૂર્વ પર્યાયના નહીં. કારણ કે વિચારની અંદર સામાન્ય રીતે જે પર્યાયો વ્યતીત થાય છે એનો વિચાર આવી જાય છે. અહીંયા તો જે પર્યાય ઉત્પન્ન થઈ તે જ પોતે પોતામાં જોવે છે કે આમાં જ્ઞાન સ્વભાવ શું, મારું સ્વરૂપ શું, જ્ઞાનનું સ્વરૂપ શું. તો જેવું આત્મ સ્વરૂપ છે એવો ત્યાં એમને ત્યાં સ્વભાવ અંશ ખુલ્લો છે એ ત્યાં જોવામાં આવે છે. એટલે અનુમાન કરવાનો પ્રશ્ન નથી, આગળ પાછળની વાતનું અનુમાન કરવું પડે, અવ્યક્તનું અનુમાન કરવું પડે. પણ અહીંયા એમ કહે છે કે સ્વભાવ અંશ ખુલ્લો છે, એ બોલ આપણે ચાલી ગયો પરમાગમ સારથી. એટલે ત્યાંથી નિર્ણય જે થાય છે એ નિર્ણય નિશંક નિર્ણય થાય છે, શંકા પડતી નથી. અને જ્યાં નિશંકતા આવે ત્યાં જોર આવે છે. જ્યાં સુધી જીવ અધ્યાત્મના આવા અજાણ્યા વિષયમાં શંકિત હોય છે ત્યાં સુધી શંકામાં ગળખા ખાનારને જોર એનો આવતું નથી. જોર કોને આવે? નિશંક હોય એને જોર આવે છે. એ નિશંકતા આવવાનું આ કારણ છે અને એથી એનો પુરુષાર્થ છે એ અહીંથી શરૂ થાય છે. એટલે ચૈતન્યવીરની સ્ફૂર્ણા થાય છે એ વાત લીધી ગુરુદેવે 210 નંબરના બોલમાં, કે જ્યારે લક્ષમાં આવે છે ત્યારે ચૈતન્યવીરની સ્ફૂર્ણા થાય છે. ભાવભાષણ થવું, નિર્ણય થવો, લક્ષ થવો એ એક જ વાત છે. શબ્દ જુદા જુદા છે. અસ્તિત્વ ગ્રહણ થવું એ એક જ વાત છે. શ્રીમદજી અસ્તિત્વ ગ્રહણનો બોલ લીધો છે ઉપદેશ છાયામાં, જે 280માં લીધો છે, કે એકવાર અસ્તિત્વ ગ્રહણ થાય તો એ સમ્યક દર્શનનું અંગ છે. એ પોતે પોતાની પદ્ધતિથી વાત કરે છે કે તો સમ્યક દર્શનનું અંગ છે, એને સમ્યક દર્શન થાય જ થાય એમ. આવા અપૂર્વ નિર્ણયના કારણમાં એના કાર્યરૂપે સમ્યક દર્શન અને સ્વાનુભવ થાય જ થાય એ વિષય છે. શ્રીમદજીએ 751ના પત્રમાં પણ આ ત્રણ સ્ટેજ લઈ લીધા છે, જે 182માં ગુરુદેવ લે છે. એ ત્રણે ત્રણ સ્ટેજ 751માં લીધા છે. આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. કોઈનો પત્ર છે કે આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારો એનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસા છે, એ પત્ર મળ્યો છે. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકિત ઉપદેશ્યા છે. સંકિત જો કે એક જ પ્રકારનું છે, પણ સંકિતના કારણને પણ પોતે સંકિત કહે છે અને કારણના કારણને પણ પોતે સંકિત કહે છે. એ પોતે ખુલાસો કરશે પછી. પહેલું સંકિત, સંકિત નંબર એક, આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકિત કહ્યું છે. હવે આપ્ત પુરુષમાં આપણે તો અરિહંત પરમાત્મા લઈએ છીએ, પણ આપ્ત પુરુષમાં નિર્ગ્રંથ ગુરુ પણ આવી જાય છે. અમને આત્મ આપ્ત પુરુષમાં સત્પુરુષ સદગુરુ પણ આવી જાય છે. એટલે તેમના વચનની પ્રતીતિ રૂપ, તેમની આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે એ પુરુષની ભક્તિરૂપ એવું જે પ્રથમ સંકેત કહ્યું છે એ ગુરુદેવના શબ્દોમાં લઈએ. અહીંયા 182માં તો કે ગુણોમાં મહાન એવા સદગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી આ વાત લીધી, જે શ્રીમદજીએ લીધું પોતાના શબ્દોમાં, ગુરુદેવશ્રીએ આ પોતાના શબ્દોમાં લીધું. આ નંબર એક, સંકિત નંબર એક. નંબર બે, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સંકિતનો બીજો પ્રકાર કયો છે? એ આ ભાવભાષણ અથવા જે આપણે હમણાં પ્રવચનમાંથી રેફરન્સ લીધો એ સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. કેમ કે જે જ્ઞાનની પર્યાય પોતાના લક્ષણને પોતામાં જોવે છે ત્યારે એની સ્વસંવેદનથી સિદ્ધિ થાય છે. જે આચાર્ય મહારાજે લક્ષ લક્ષણની ચર્ચામાં લીધું કે જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન પ્રસિદ્ધ છે, કેમ કે સ્વસંવેદનથી તેની સિદ્ધિ છે, તો એ લક્ષણમાં જ્ઞાનવેદન છે. અને અનુભવાંશ લીધો, ઓલો અનુભવ નિર્વિકલ્પ અનુભવ ન લીધો પણ અનુભવાંશ લીધો, કેમ કે વેદન એ અનુભવનો વિષય છે. તો અનુભવાંશે અને સ્પષ્ટ, ગોળ ગોળ નહીં, આછું પાતળું નહીં, ધૂંધળું નહીં, અનુમાન કરવું પડે એવું નહીં, સ્પષ્ટ એટલે સ્પષ્ટ. એટલે એક એવું પણ એનું લક્ષણ બાંધવામાં આવે છે આ નિર્ણયનું, કે જ્યારે કોઈ જીવને સ્વાનુભવ થાય છે અને સ્વાનુભવમાં પોતાનું આત્મ સ્વરૂપ વેદન ગોચર થાય છે, પ્રત્યક્ષ અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં વેદન ગોચર થાય છે નિર્વિકલ્પ સ્વાનુભવમાં, પછી સ્વવિકલ્પ દશામાં આવે અને વિચાર કરે કે મારો જે નિર્ણય હતો, ભાવભાષણ હતું, એમાં જે મારું સ્વરૂપ મને ભાસ્યું અને મારા પ્રત્યક્ષ અનુભવમાં આવ્યો, એ બે વચ્ચે કાંઈ અંતર ખરું? તો કે કાંઈ નહીં. માટે સ્પષ્ટ શબ્દ વાપર્યો છે. સ્પષ્ટ શબ્દ વાપરવાનું બીજું પણ કારણ છે કે નિર્મળ ચિત્ત વાળો અહીંયા મુમુક્ષુ લીધો છે, નિર્મળ ચિત્તનું વિશેષણ લીધું છે 182માં. એટલે સ્પષ્ટ છે, અને સ્પષ્ટતા હોય તો જ નિશંકતા હોય, અસ્પષ્ટતામાં નિશંકતા આવે પણ નહીં. એટલે એની જે નિશંકતા છે, નિર્ણયની જે નિશંકતા છે, એને નિર્ણય બળ કહે છે, એને જ્ઞાન બળ કહે છે. અને આત્મધર્મના 181 અંકની એક ચર્ચા કે આપણે દોહરાવી છે એક વખત આત્મધર્મની અંદર, કે સમ્યક સન્મુખમાં જે સન્મુખ ચાલે છે એને વિકલ્પ તો છે, તો કેવી રીતે એ વિકલ્પ કારણ થાય છે અને આત્માનો અનુભવ કારણ થાય છે? તો કે નહીં, ત્યાં એકલો વિકલ્પ નથી. નિર્ણય થયેલું જે જ્ઞાન છે એનું જ્ઞાન બળ છે, એના એના બળે આગળ વધે છે, જ્ઞાનના બળથી આગળ વધે છે. તે વખતે અવિનાભાવીપણે ઉત્પન્ન થયેલી અનન્ય રુચિના બળે આગળ વધે છે. એ અનન્ય રુચિ છે. અનન્ય રુચિ એટલે અન્યપણે રહી ન શકે એવી જેની પરિસ્થિતિ છે. રુચિનો સ્વભાવ જુદા રહેવાનો નથી, એટલે એવી અનન્ય રુચિ છે કે અભેદ અનુભવ કર્યા વિના એ હવે થંભી શકે નહીં, રોકી ન શકે પરિણામને, એવી પરિસ્થિતિ છે. અને ત્રીજું ચિહ્ન છે અપૂર્વ મહિમાનો ઉછાળો છે, એ મહિમાના પૂરને ખાળી શકાય એવું નથી ત્યાં. આ નિર્ણયથી ત્રણ વાત બીજી ઉત્પન્ન થઈ ગઈ. એટલે રુચિ અનુયાયી વીર્ય તો થવાનું, એટલે પુરુષાર્થની ઉત્પત્તિ થઈ, જેને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણ આપી દે. એ પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સંકિતનો બીજો પ્રકાર કહ્યો છે. ત્રીજું, નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, તે સંકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. આ જે આપણે નિશ્ચય સંકિત કહીએ છીએ, તે પહેલું સંકિત બીજા સંકિતનું કારણ છે. જો સત્પુરુષની ભક્તિને કારણ કીધું અહીંયા, શું પછી ભક્તિના વિશેષણ લગાડ્યા કે સ્વચ્છંદ નિરોધપણે અત્યંત સરળતાથી પરિપૂર્ણ પ્રતીતિથી આજ્ઞાની રુચિથી બધી વિશેષણો લગાડ્યા, પણ એ તો એનું સ્વરૂપ બતાવવું છે કે કેવી નિર્મળ નિર્ભેળ ભક્તિ છે. શું તો પહેલું સંકિત બીજા સંકિતનું કારણ છે, કેમ? આ પ્રશ્ન અહીંયા ઉઠવા જેવો છે કે એવું સત્પુરુષ પ્રત્યેનું જે ભક્તિનું વલણ થયું મુમુક્ષુને, એને ભાવભાષણનું કારણ શા માટે થવું જોઈએ? સામાન્ય રીતે એક રાગની તીવ્રતા વાળો પર્યાય ગણવામાં આવે છે ભક્તિને. શું તો એને ભાવભાષણનું શું કરવા કારણ થયું? એવું બે વચ્ચેનું કારણ કાર્યપણાનું લોજિક શું છે, ન્યાય શું છે આની અંદર? આ વિચારવા જેવું છે કે એનું કારણ એ છે કે એ સત્પુરુષની ભક્તિ એ આત્મસ્વરૂપની ભક્તિ છે એક ન્યાયે. એટલે ગુણોમાં મહાન, એમ એવો શબ્દ વાપર્યો ગુરુદેવે પોતાના આ બોલની અંદર, ગુણોમાં મહાન, એ ગુણની ભક્તિ છે. તો જે મોહરહિત સ્વરૂપ છે, મોહરહિત જે દશા છે, એનું બહુમાન છે. જેને ગુણોનું બહુમાન હોય, સ્વભાવનું બહુમાન હોય, સ્વભાવવાનનું બહુમાન હોય, સ્વભાવ પ્રગટ કર્યો હોય એ પર્યાયનું બહુમાન હોય, પર્યાય સહિતનું દ્રવ્ય છે તો પર્યાય કંઈ એકલી મળતી નથી, ક્યાંય અધર લટકતી નથી, એને દર્શન મોહની મંદતા અવશ્ય થાય. જેને દર્શન મોહ મંદ થાય એના જ્ઞાનમાં વિશેષ નિર્મળતા થાય. પૂર્વ ભૂમિકાની, મુમુક્ષુની ભૂમિકાની, કે જે નિર્મળતાને વશ એને પોતાના સ્વરૂપનું અવભાસન, ભાવભાસન, પ્રતિભાસન સહેજે થાય. જેમ અરીસો ચોખ્ખો તો દર્પણમાં જેમ પ્રતિબિંબ આવે કે નહીં, સીધે સીધું ચોખ્ખું, જેટલો અરીસો ચોખ્ખો, જેટલો કાચ નિર્મળ, એટલું પ્રતિબિંબ નિર્મળ, ચોખ્ખું નિર્મળ ઉઠે છે. એમ અહીંયા પણ એકનું બીજામાં કારણ એટલા માટે પડે છે કે ત્યાં જ્ઞાનની નિર્મળતા થાય છે, એટલે એ ભાવભાષણનું કારણ થાય છે. એ બીજું પહેલું સંકેત બીજા સંકેતનું આ રીતે કારણ છે, એટલે ભાવભાષણનું આ પ્રકારથી કારણ છે. બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે, અને ભાવભાષણ તો સીધું જ કારણ છે, કેમ કે અનન્ય રુચિ મહિમા પુરુષાર્થ વગેરે ચાલુ થઈ ગયા. આ ત્રણેય સંકેત એટલે આ જે નિશ્ચય સમ્યક દર્શનના એ પહેલાના જે બે પગથિયા કયા, અથવા સ્પષ્ટ માર્ગને પહોંચવાની લાઈન દોરી આપી, રેખા ખેંચી કે આ રસ્તે આવેલો આવો, આ કેડીએ આવેલો આવો, એ ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. મારા ઘરની વાત નથી કરતો, આ વિતરાગ પુરુષે માન્ય કરેલા છે. તેથી ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે અને સત્કાર કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. ત્રણેયનું બહુમાન કરજો એમ કે છે. એ ત્રણ સંકેતનો ખુલાસો છે. પછી થોડી તો બીજી વાત છે. શું નહીં, બહુમાન છે એમાં ઓળખાણ છે કે આ સત્પુરુષની જે ઓળખાણ છે એમાં સામે આત્મા છે, જ્ઞાનમાં આત્મા છે, ગુણ પ્રગટ થયા છે, સ્વભાવ છે એની અંદર, સ્વભાવ પ્રગટ થયેલો છે તો જ્ઞાનમાં, એટલે એકલો રાગ ત્યાં લેવાની જરૂર નથી. ત્યાં જ્ઞાનની પ્રધાનતા છે. રાગ તો બિચારો જ્ઞાનની વાંહે ઢસડાઈને પછી કીર્તન કરવા લાગે છે. બળ છે જ્ઞાનનું કે રાગને એની વાંહે જવું પડે છે, વિરુદ્ધ ન જઈ શકે, પછી બીજો રાગ ન કરી શકે. અને એ સામાન્ય રીતે લીધું છે કે દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષની જે અંતરની ભક્તિ હોય છે એને બાહ્ય પંચેન્દ્રિયના વિષયોનો રસ પણ એને મંદ જ પડી જાય છે. આ એક સીધે સીધી વાત છે. તો એ વાત શ્રીમદજીના પત્રમાં પણ અનુસંધાન મળે છે. અહીંયા હવે ચાલુ વચનામૃતમાં મૂળ વિષય જે ચાલે છે આગળ લઈએ કે આજ હું છું એવા ભાવ ભાષણ દ્વારા ચૈતન્યનો અનુભવ થાય છે. ભાવ ભાષણ દ્વારા અનુભવ થાય છે. કોઈ પણ જીવને કોઈ પણ કાળમાં ભાવ ભાષણ ન થાય ને અનુભવ થાય એ પણ વસ્તુ સ્થિતિ નથી. શું ભાવ ભાષણ એને થાય જ થાય અને ત્યાર પછી જ અનુભવ થાય. ભાવ ભાષણ ન થાય ને અનુભવ ન થાય એનું કારણ એ છે કે એ પહેલાનો જે નિર્ણય છે એ ઊંધો પડેલો છે. ઊંધો નિર્ણય એટલે શું કે રાગમાં સુખ છે, વિકારમાં સુખ છે અને પંચેન્દ્રિયના પુદ્ગળિક વિષયમાં સુખ છે, પૈસા વગેરેમાં સુખ છે, અનુકૂળતાઓમાં સુખ છે, મકાન આબરૂમાં સુખ છે, એ બધું નિર્ણય થયેલું પડેલું છે. એ નિર્ણય તો એને અગ્રહિત મિથ્યાતમાં અનાદિથી નિર્ણય સાથે જ અગ્રહિત મિથ્યાત ચાલે છે. આવું જે એનું નિર્ણયપણું છે એ એમને એમ રહે અને કોઈને સ્વાનુભવ થાય એવું બનતું નથી. એટલે નિર્ણયના કાળમાં જે પરિસ્થિતિ ઉલટી સુલટી થઈ એ એવડી મોટી ઉલટી સુલટી થઈ કે જગત ઇષ્ટ નહીં આત્મથી, મારા આત્મામાં જે સુખ છે એ સુખ જે મને ઇષ્ટ છે એની પાસે આખા જગતના કોઈ પદાર્થમાં સુખ નથી અને મને કોઈ ઈષ્ટ નથી, એ નિર્ણયના વિષય વખતે તોળાઈ જાય છે, આખું જગત તોળાઈ જાય છે. બહુ સિદ્ધિ ભાષામાં લઈએ તો એ જીવે એ વખતે આખા જગતને ઉથલાવી નાખ્યું નિર્ણયમાંથી. નિર્ણયમાં જે જગતની તુલના હતી એ આખો નિર્ણય ઉથલાઈ ગયો. એ પણ એ રીતે ત્યાં વિચારનો વિષય છે, નિર્ણયનો વિષય છે કે મારા જીવે સુખ માટે શું શું નથી કર્યું. જે કાંઈ રોજ 10-12 કલાકની મજૂરી છે કે 8 કલાકની મજૂરી છે એ સુખ માટે છે કે બીજું કાંઈ છે, દુકાન વેપાર ધંધો જે કાંઈ થાય છે એના માટે જેટલા સાહસ કરવામાં આવે ટાઢ તડકો તૃષાવ ક્ષુધા બધું વેઠે છે કે નહીં, પ્રદેશ ખેડે, વતન છોડે, મા બાપ છોડે, કુટુંબ છોડીને એકલો જાય, પછી સગવડતા થાય ને બોલાવે બીજી વાત છે. હે, ક્યાં આપણે કાઠિયાવાડમાં, ક્યાં હૈદરાબાદ ને ક્યાં મદ્રાસ. બહુભાઈ મદ્રાસ ક્યારે આવ્યા? સુખ મેળવવા માટે જાવા નાખવામાં કોઈ બાકી નથી રાખ્યું. જાનના જોખમથી માણસ બધું કામ કરી લે છે. જાનનું જોખમ ખેડે છે કે નહીં ઘણી વાર? હે, તો એ બધું કારણ એને પોતાને સમજાઈ જાય છે કે 6-6 મહિના ઊંધે માથે લટકાણી લટકીને તપશ્ચર્યા કરી છે ને, નીચે અગ્નિ સળગાવે, પંચાંગની તપ તપે છે. અમે બાળપણમાં જોયેલા, અમારા ઘરની નજીકમાં મંદિર હતું, ખાખી બાવા આવે, ઉનાળાનો ચામડી ફાડી નાખે એવો તડકો હોય ત્યારે 11 વાગે એ તપશ્ચર્યા શરૂ કરે, તડકામાં તપશ્ચર્યા શરૂ કરે. એક છાણાનું કુંડાળું બનાવે અને અગ્નિ સળગાવે, બધા છાણા સળગે, ઉપરથી ધોમ ધડકતો તડકો હોય 11 વાગે, 11 થી 4 એટલે ધોમ ધડકો તડકો હોય ને ગામડામાં તો, અને એમાં અગ્નિ સળગાવે અને પછી ઊંધામાંથી શીર્ષાસન કરે ને એક પગે ઉભા રહી અને કાંઈક કરે. ભગોરી બાવા આવે છે ને, પંચાંગની તપ જેને કહે છે, આકરા તપ કરે. શું કરવા કરે છે કે સરવાળે એને સુખ લેવું છે, આ બધું કરી ચૂક્યો છે આજે, છતાં એને ક્યાંય સુખનો છાંટો, સુખનું એક બિંદુ, સુખનો કોઈ એક અંશ અનુભવ કર્યો નથી, ભાળ્યો નથી, ક્યારે જોયો નથી એને. એવા આત્માને સુખ માટે આટલી બધા ધમપછાડા કરી ચૂકેલા એવા આત્માને અનંત સુખની ખાણનો પત્તો લાગે છે. સ્વરૂપનું ભાવભાષણનો બીજો અર્થ સીધો આ છે, કેમ એ સમ્યક દર્શનનું કારણ છે કે અનંત સુખની ખાણનો પત્તો લાગે છે. અનુભવ પછી થશે પણ પત્તો લાગી ગયો કે એનું ઠેકાણું આ જગ્યાએ છે, બીજે દુનિયામાં ક્યાંય નથી, જગતમાં ક્યાંય નથી, બધા ફાંફા ખોટા માર્યા છે અત્યાર સુધી. પછી એને કેવી રીતે રોકો રોકાય? જે માણસને અનેક ઉપવાસથી પેટની અંદર જઠરાગ્નિની ક્ષુધાનો ભડકો ઉત્પન્ન થયો હોય, ખાવ ખાવ થઈ ગયું હોય, એને મિષ્ટાન ભોજન કોઈ પીરસે તો એ કેવી રીતે ખાધા વગર રહી શકે એ બતાવો. ખાયની અક્રાંતિઓ થઈને ખાય, કેવી રીતે ખાય, તૂટી પડે એના ઉપર, એવી રીતે ખાય કે નહીં. એમ જે અનંત કાળ સુધી જે સુખ માટે કરવામાં કાંઈ બાકી નથી રાખી, એ બધું કરી શકે પોતાને બધો, પછી એ વિચાર એની અંદર સંકળાયેલો છે, અભિપ્રાયની અંદર આ બધો વિચાર છે કે અનંત સુખની ખાણ છે તો એના ઉપર પુરુષાર્થનું જોર એટલા માટે આવે છે, બળ એટલા માટે ઉછાળો ખાય છે કે હવે આ સુખથી દૂર રહી શકવાની મારી પરિસ્થિતિ નથી, એવી પરિસ્થિતિમાં જીવ મુકાય છે. એને અકર્તૃત્વ ભાવે, અકર્તાપણે સમ્યક દર્શન કરું એવા વિકલ્પના કર્તૃત્વના અભાવમાં સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે એનો વિકલ્પ, સમ્યક દર્શન કરવું એ વિકલ્પ નથી, કેમ કે પર્યાયના કર્તૃત્વમાં રાગની ઉત્પત્તિ નિયમથી છે અને એ તો ખલાસ થઈ જ છૂટકો છે. અને જે સ્વરૂપનું ભાવભાષણ થયું એ સ્વરૂપ પોતે જ રાગના અભાવ સ્વરૂપે છે, એટલે એ વિકલ્પ કરવું એ પ્રશ્ન પણ નથી. એ સ્વરૂપ એટલું અદ્ભુતથી અદ્ભુત છે, જેનું આકર્ષણ, એની અદ્ભુતતા, એની આશ્ચર્યકારક સ્વરૂપતાને કારણે, સ્વરૂપપણાને લીધે આ પર્યાય કરું ને તે પર્યાય કરવાને બાજુ ખેંચાતી નથી. પછી જેને પોતાના અંતરમાં ચૈતન્ય ચંદ્રને ભાષણમાં લીધું એનું આકર્ષણ એટલું મોટું છે કે પછી આ પર્યાય કરું તે પર્યાય કરું એ વાત ચાલી ગઈ, એમ પર્યાયનું કર્તૃત્વ પર્યાયનું કર્તૃત્વ મટાડવું છે એવા વિકલ્પમાં પણ નથી ત્યાં તો. એ બધી તો સમજાવવાની વાતો થઈ પડે છે. વસ્તુ જ કોઈ એવી છે કે જેને જોતાં 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 તન્મય પરિણામ થઈ જાય છે, વિકલ્પ મટી જાય છે સહેજે સહેજે, મટાડવાનો વિકલ્પ નથી. અને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે સહેજે સહેજે, ઉત્પન્ન કરવાનો કોઈ ત્યાં વિકલ્પ નથી. એ તો સહજ થનારી સ્થિતિ છે. એ થઈ ગયું એ કરવાનું એમ પછી કહેવામાં આવે છે કે આ કરવાનું હતું, એ થઈ ગયું એ કરવાનું હતું એમ કહેવાય છે. એ કહેવા માત્ર છે. ઉપદેશાત્મક જે ભાષા છે એમાં ઉપદેશની પદ્ધતિથી વાત થાય, પણ એની વાસ્તવિક પરિસ્થિતિ આવી છે કોઈ કે સહેજ જ થાય છે, એ સહજ દશા છે. એવું વ્યક્ત શાસ્ત્રમાં પણ એ શૈલીથી પણ વ્યક્તતા આવે છે. રાજમલજીએ ચોથા કળશમાં એવી વાત કરી, સમયસાર કળશ ટીકા, કોટી ઉપાય કરે તો પણ ન થાય સહજ થાય. શું કોટી ઉપાય કરે તો પણ એ પ્રયત્ન સાધ્ય નથી એમ કહ્યું. એ પ્રયત્ન સાધ્ય નથી એટલે પુરુષાર્થનો અભાવ કેવો છે? વિરિગુણ નહીં પરિણમે એમ કહેવું છે? વિરિગુણ ઊંધો પરિણમે છે એમ કહેવું છે? કે એમ તો છે ને, વિરિગુણનું કોઈ કાળે પરિણમન ગેરહાજર, કોઈ ગુણનું કોઈ પરિણામ ક્યારેય પણ ગેરહાજર હોય એવું બનતું નથી. સર્વગુણ સદાય પરિણમનશીલ છે, એક સમય પણ આતરો કોઈને નથી કે પરિણમ તો બંધ રહે, કે પરિણમ તો બંધ રાખી શકાય ગુણને. પુરુષાર્થ છે પણ સહજ છે એમ કહેવું છે. જે કર્તૃત્વનો પુરુષાર્થ છે એ નથી એટલી વાત છે. એટલે સહજ શબ્દ લીધો છે ત્યાં, કે પ્રયત્ન સાધ્ય નથી, કોટી ઉપાયથી પણ પ્રયત્ન સાધ્ય નથી, સહજ સાધ્ય છે. એ પુરુષાર્થની પણ ત્યાં સહજ પરિણામ છે, જ્ઞાનનું પણ સહજ સ્વસંવેદનનું પરિણામ છે, આનંદનું પણ અંદરથી એ વખતે ઉત્પન્ન થયેલું પરિણામ છે. એ વિષય બહુ એક સહજ રીતે ગુરુદેવશ્રીની વાણીમાં આવ્યો છે. પુરુષાર્થનું જે સ્વાભાવિક સ્વરૂપ છે ને એ કર્તૃત્વ ભાવ રહિત છે. કેવું? જેમાં કર્તાપણાનો પર્યાયના કર્તાપણાનો પ્રકાર નથી એવું જ પુરુષાર્થનું સ્વરૂપ છે. કરું 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 એવું જે પર્યાયના કર્તૃત્વનું જ્યાં જોર છે ત્યાં ઊંધા પુરુષાર્થનું બળ કામ કરે છે. સવળો પુરુષાર્થ નથી એમ છે. બીજું પુરુષાર્થ તો રુચિ થાય એટલે આપોઆપ જ ઉપડે. રુચિ ક્યારે થાય? કે પોતાના સ્વભાવ ગુણોની જે ખાણ છે એ સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિમાં આવે ત્યારે. પ્રતીતિ એટલે ઓલી પેલી નિર્વિકલ્પ શ્રદ્ધાની પર્યાય ને જ્ઞાનની પર્યાય છે. વિશ્વાસ આવે છે, નિશંકતા થાય છે, એનું નામ પ્રતીતિ છે. અચ્છા, બીજો એક વિચાર લઈએ આપણે કે આત્માને આપણે આગમ અનુસાર વિચારીને સમજણમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં આપણે એક સમસ્યાનો અનુભવ કરીએ છીએ કે અનુભવ થાય એવો કોઈ પુરુષાર્થ જાગ્રત થયો નથી, એવો કોઈ પુરુષાર્થ વર્તતો નથી, ઉત્પન્ન થયો નથી, માટે અનુભવ થતો નથી. આગમની વાત કે ગુરુદેવના પ્રવચનોની વાત સમજાતી નથી એવું નથી, સમજાય તો છે, ન્યાયથી સમજાય છે, કહે છે માટે નહીં પણ પોતાને પણ એ બુદ્ધિમાં સંમત થાય છે ને આ પાડ્યા છે જીવ. એવા મુમુક્ષુને શા માટે પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી? આ એક વિચારણીય પ્રશ્ન છે. વિચારવા યોગ્ય પ્રશ્ન છે કે એમ કેમ બને છે. ત્યારે અહીંયા ભાવભાષણની આવશ્યકતા છે. ભાવભાષણનું બીજું નામ લક્ષ છે. અહીંયા આત્માનું લક્ષ થાય છે કે જે લક્ષ બદલાતું નથી, બદલાય એને લક્ષ કહેવાય નહીં, એ તો ચર્ચા આપણે ચાલી ગઈ. એ સંબંધમાં ગુરુદેવ શ્રી પરમાગમ સારના 15516 નંબરના બોલમાં એક બહુ સુંદર વાત કરી છે. પહેલા આત્માનો મહિમા કરે છે કે અહીં તો પરલક્ષવાળું જ્ઞાન એ જીવનું નહીં, અને પરલક્ષવાળો રાગ છે તે જીવને લાભ કરે એ તો વાત ક્યાંય રહી ગઈ. જ્યારે પરલક્ષવાળું જ્ઞાન એ પણ જીવનું નહીં તો પરલક્ષવાળો રાગ તો એ વાત જ ક્યાંય રહી ગઈ. અરે પ્રભુ શું કરે છે તું, આ તને સાંભળવા મળ્યું નથી. અરે એની પ્રભુતા, હવે આત્માનો મહિમા કરે છે ગુરુદેવ. અરે એની પ્રભુતા, એની ચમત્કારી શક્તિઓ અને એની ચમત્કૃતિ, એની પર્યાયો, એની શક્તિઓ અને ચમત્કારી એની શક્તિઓની પર્યાયો એની એને ખબર નથી. આવો જે ભગવાન આત્મા, તેની ઊંડપની શી વાત કરવી, કેટલું ઊંડું તત્વ છે એની વાત શું કરવી, વચનો ગોચર છે વિષય. એમ હવે વાત કરે છે આ લક્ષ્ય કે પાતાળ કુવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે, છેલ્લું પડ જ્યારે ડ્રિલિંગની અંદર આવે, ડ્રિલ કરતા કરતા કાણું પાડતા પાડતા તો ફાટીને પાણી બહાર આવે, પછી પમ્પિંગ ન કરવું પડે. આ નીકળે છે કે નહીં, પેટ્રોલ નીકળે છે, ઉના પાણી નીકળે છે, વિરમગામમાં તો આજે 200 વર્ષથી નીકળે છે, એ ફાટીને જ બહાર આવે. એને એને ઉપર આવવા માટે કોઈ મશીનરીની જરૂર નહીં, એટલું નીચે પ્રેશર છે એના ઉપર. પાતાળ કૂવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે છે, તેમ લક્ષના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય, કેવું, વગર લક્ષના કારણે ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં બળ નથી. લક્ષના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાનના પાતાળ કૂવામાંથી શેરડાને ફુવારા ફાટશે, આનંદના ફુવારા ફાટશે, જ્ઞાનના સ્વસંવેદનના ફુવારા ફાટશે. એ લક્ષ છે ને, એનું પ્રેશર આવે છે એના ઉપર, એમાંથી ફાટે છે એમ કે છે. વિષય તો કેટલી જગ્યાએ નાખ્યો છે. આ સિવાય બીજા 7-8 બોલ છે આ વિષયના પરમાગમ સારમાં. એટલી વાત ઠેક ઠેકાણે ગુરુદેવે ભરી છે આ વિષય ઉપર. 2000 સાલથી માંડીને આપણે વિચારીએ તો આ રીતે ઠેઠ કેટલાય લગભગ આત્મધર્મ એ ગાંસડી બાંધી હતી ભાઈ. ઓલું અનુક્રમ મણિકા તૈયાર કરી હતી, એનું અનુક્રમ મણિકા તૈયાર કરવા માટે મુમુક્ષુને આપ્યું, ભાઈ આ મહેનત કરીને જરાક રેફરન્સ તૈયાર કરો, કોઈ વાત ક્યાંથી લીધી છે, નક્કી તો થાય પાછું અધરથી કાંઈ આવ્યું નથી ને. તો એ જે અનુક્રમ મણિકા ગાંસડી બાંધીને આપી હતી, આમાં નિશાની કરેલી છે બધી. એટલે આ આત્મધર્મમાં આ વર્ષમાં આ જગ્યાએથી આ પાનેથી આ ટુકડો લીધેલો છે એમ કરી. તો ગુરુદેવ સળંગ કરતા આવ્યા છે. વાત કહેવાનો મતલબ એ છે કે માતાજીનું પ્રવચન જોઈએ 2000 સાલથી માંડીને આજે 46 વર્ષના બીજા જે આત્મધર્મ, એ મારા પ્રવેશ પહેલાંના આત્મધર્મ લીધા છે. પછી મારા પ્રવેશ પહેલાં આ ચાલી ગયું સદગુરુ પ્રવચન પ્રસાદ, એ અમૃતલાલભાઈ કાઢતા હતા, મારો પ્રવેશ નહીં એ વખતે સ્વામી, એ પણ જોયા, એમાંથી કેટલાક લીધા. ભાઈ ગુરુદેવ કેટલી જગ્યાએ આ વાત કરતા આવ્યા છે, એ વગર અનુભવ નથી. અને આ થતાં અનુભવ નથી એમ બનવા જોગ નથી, આ અનન્ય કારણ છે, નિશ્ચય કારણ છે, એ વાત લીધી છે. ચૈતન્યનો એવા ભાવભાષણ દ્વારા અનુભવ થાય છે. શ્રી ગુરુના આવા વચનો દ્રઢતાથી સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય, જુઓ પાછા શિષ્યને વિશેષણ લીધું છે, નિર્મળ ચિત્તવાળો શિષ્ય અંતરમાં તદ્રુપ પરિણમી જાય છે. એને એવું પરિણમન જેવું શ્રી ગુરુના વચનની એવી પ્રતીતિ છે, એવી ભક્તિ છે, એટલો વિશ્વાસ છે, એ ભાવવાસનમાં આવે છે. એને લઈને એને નિર્મળતા થાય છે, નિર્મળતાને લઈને ભાવભાષણ થાય છે, અને ભાવભાષણ થતાં તદ્રુપ પ્રણમી જાય છે. આવી સેવા ઉપાસનાના પ્રસાદથી પાત્ર જીવ આત્માનુભૂતિને પ્રાપ્ત કરે છે. આ છેલ્લું વચન છે આ બોલનું, કે આવી સેવા ઉપાસનામાં બધું આવી ગયું. ઉપાસનામાં પોતાનું ઉપાદાન આવી ગયું અને સેવામાં સદગુરુના ચરણ કમળની સેવાની નો પ્રસાદ કૃપા આવી ગઈ. એ બંને વાત આવી જાય છે અને એના ફળમાં જીવનો અનંત સંસાર છૂટી જાય છે, હંમેશનો નિવેડો આવી જાય છે. ચાર ગતિના અનંત 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 દુઃખ ખલાસ થાય છે. અનંત 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 સમાધિ સુખ અનંતકાળની સંપ્રાપ્ત થાય છે. આવું એક મૂળ કારણ આ જગ્યાએ રહેલું છે એની સ્પષ્ટ કુદરતી ભાઈ આ બોલ પસંદ કરીને ભગવાનભાઈ કે આ બોલમાંથી લઈને કુદરતી વળી ભાવ વાસનનો વિષય નીકળી ગયો, એટલે પછી બધા રેફરન્સ લઈને એ વિષયનું સ્પષ્ટ કર્યું. સરળતા પણ છે પણ જ્ઞાનની નિર્મળતા લઈએ તો ભાવ ભાષણને યોગ્ય નિર્મળતા છે, સ્વરૂપ ભાષણને યોગ્ય નિર્મળતા છે. સરળતા તો છે જ, બધા આનુષંગિક પરિણામો તો હોય છે.